બસ 5 લખશું, ક્યાં સુધી હવે તમને જવાબ આપો? અરે પત્રો લખાય, કૃપાળુ દેવ લખે ઘણા પત્રો મળ્યા છે એમ લખે, પછી લખે તમારા ઘણા પત્રો મળ્યા છે. જ્ઞાનીની કેવી ભક્તિ કરીને એની પાસેથી પણ એની અનુકંપા મેળવી, એનો અનુગ્રહ લેવો, મારે જોઈએ છે એની પાસેથી. અરે એનો એક શબ્દ મને મળે તો બસ છે. એ લખી નાખે કોક વાર કે તમારો પત્ર મળ્યો ને સંતોષ થયો, વાહ. માર્ગ પછી બતાવજો, પણ તમે કયો તો ખરા કે અમારી જિજ્ઞાસા છે એ બરોબર છે. અદભુત છે. એમ માનીને તમે પત્રો નહીં લખા હોય એમ માનીએ છીએ, કેમ કે ઘણા વખત ત્યાં જવાબ લખ્યો નહીં હોય કૃપાળુ દેવે, એટલે ઓલાએ પછી ક્યાંક ઇન્ટરવલ પાડ્યો હશે કે રહેવા દઉં હવે એને, જાજા હેરાન કરવા નથી. અને તરત લખી નાખ્યો, ઉભાર્યો કે ભાઈ અમે એમ માનીએ છીએ કે તમારું લખવાનું બંધ થયું છે, એનું કારણ શું? તો અમે ઉપાધિ યોગમાં છીએ એમ માનીને તમે નહીં લખ્યું, તમારી જિજ્ઞાસા સમાપ્ત થઈ નથી, તમારી અમારા પ્રત્યેની ભક્તિ ઓછી થઈ નથી, આપણને તો કોઈ પત્રો ક્યારે ન લખે? વાંધો પડે ને જયારે આપણે યાર હડાહડ ખોટું લાગે પછી પત્રો લખવાનું કે બોલવાનું બંધ કરે કે ટેલિફોન પણ ન આવે, અને પછી આપણને ખબર પડે કે ભારે કરી, આનો ઘણા વખત ત્યાં ફોન નથી, આ ભાઈ જરા આપણાથી રિસાયા છે. કોઈ એમ સમજે કે આ હમણાં ઘણા ઉપાધિ યોગમાં છે, હમણાં આને કઈ તકલીફ આપવી નથી, એવા કોઈ આપણા હિતે છું છે નહીં હો, ધૂળ કાઢી નાખે આપણી. અને પછી આપણે જો કહીએ કે કેમ ઘણા વખત ત્યાં તમે કઈ ફોન બનાવ્યો નહીં, શું કહીએ હવે એમ, કઈ આપણને ખકડાવી નાખે. જગતનો વ્યવહાર અને જ્ઞાનીનો પરમાર્થ વ્યવહાર, એની ભેદ અને એની ભિન્નતા, એ ન લખે તો પણ એ પ્રેમ અવિરતપણે વહ્યા કરતો હોય, એમાં ક્યાંય એની કરુણાની ધારામાં ક્યાંય ઓછપ આવે નહીં. એવી જ પ્રકારની તો કે છે કે એમ અમે જાણીએ છીએ કે કદાચ તમે એમ માન્યું હોય કે અમે ઉપાધિ યોગમાં છીએ એટલે પત્રો હમણાં ન લખીએ. શાસ્ત્ર આદિ વિચાર, સત્કથા પ્રસંગે ત્યાં કેવા યોગથી વર્તણૂક થાય છે તે લખશો. પ્રશ્ન શું લખ્યો છે સમજાય છે? શાસ્ત્ર આદિ વાંચો છો કે નહીં એ પૂછ્યું નથી, સત્કથા કરો છો કે નહીં એ પૂછ્યું નથી, કરતા જ હશો તમે, સત્યના જિજ્ઞાસુ છો અને સત્યને મેળવવા માટેના પુરુષાર્થી છો, આ તો કરતા જ હશો. પૂછીએ છીએ એ કે આવા પ્રસંગે તમે કેવા યોગથી તમારું વર્તવું થાય છે, આવા પ્રસંગમાં તમે કેવા યોગથી વર્તો છો, કેવળ કાય યોગથી વર્તો છો, કેવળ વચન યોગથી વર્તો છો, કે ત્રિકરણ યોગે સમર્પિત થઈને વર્તો છો, તમારો કયો યોગ છે? ભાવના યોગ છે, શબ્દ યોગ છે કે ભાવ યોગ છે? શાસ્ત્ર વાંચન કરીએ ત્યારે શું કરીએ છીએ? કૃપાળુ દેવે અંતિમ સંદેશમાં આ વાત ઉપર લક્ષ્ય મૂક્યો છે. રહ્યા મતિના યોગ, હા, વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ, પરિણામની વિષમતા તેને યોગ અયોગ. અરે શાસ્ત્રનો યોગ થાય, સત્કથાનો યોગ થાય, પણ આપણો યોગ કેવો, આપણું વર્તન કયા યોગે છે? વિષય કષાય આદિ મતિ સહિત, મતિના યોગ છે વિષય કષાય સહિત, ચિત્તની નિર્મળતા ન હોય, ચિત્તની પવિત્રતા ન હોય, અર્પણતા ન હોય, ભાવ ન હોય, તો એ શાસ્ત્ર વાંચન આપણને ઉપકારી થતું નથી. પરિણામની વિષમતા, પરિણામ વિષમ થશે. શાસ્ત્ર યોગથી અભિમાન થાય ન થાય પણ થયું, શાસ્ત્ર યોગથી મદ થાય ન થાય પણ થયો, કેમ? મતિ છે એ નિર્મળ નથી. તો તમે કરતા હશો એનો એ પ્રશ્ન નથી. કૃપાળુ દેવ તો અહીંયા પાયાનો પ્રશ્ન મૂકે છે કે આવા પ્રસંગે તમે કયા યોગથી વર્તો છો. ઘણીવાર આપણે કેવળ માત્ર ઇન્દ્રિયો યોગથી શાસ્ત્ર સાંભળીએ, સ્વાધ્યાયમાં ગયા, વ્યાખ્યાનમાં ગયા, માત્ર સાંભળવાનું, અને સાંભળવાનું પણ કેવું, અર્ધદગ્ધ શબ્દ કાને પડ્યા તો ઠીક છે, ન પડ્યા તો ઠીક છે. એમાં ભાવ એનું ગ્રહણ કરવો, એનો ભાવ પકડવો, એના આશયમાં જવું, એનું ચિંતન નિધિ ધ્યાસનની પછી પ્રક્રિયા કરવી, એવું કાંઈ નહીં. હાલો જઈ તો કથા સાંભળી આવીએ. માત્ર શબ્દયોગ, કાય યોગ, કાયાથી બેઠો એ કે આજે ધર્મ કરવો જોઈએ. કેનાથી? કાયાથી. એને મન હારે અને સ્વાધ્યાય સાથે કઈ સંબંધ નહીં. વચનથી ભક્તિના પદ બોલી દીધા, ભક્તિ બોલાવી, કીધું કે પદ ઝીલવાનું છે તો આપણે ઝીલીએ. શબ્દથી કે ભાવથી? તો કે શબ્દથી. એમાં આપણા ભાવ આવે કે ન આવે એવી કઈ બહુ જરૂર નથી. કેવા યોગે આવા પ્રસંગમાં આપણે વર્તીએ છીએ. આપણી પાસે ત્રણ યોગ છે, મન, વચન અને કાયા, એ ધારીને આપણે બેઠા છીએ. ત્રણ વચન ત્રિકર્ણ યોગે, આ જગતમાં પાપ પણ ત્રિકર્ણ યોગે થાય છે. એટલે ખમાવીએ ત્યારે એમ કહે છે કે મન, વચન, કાયાના યોગ વડે અંતઃકરણ પૂર્વક આપણે ખમાવું છું. આ ત્રણ યોગ આ સત્કથામાં અને ત્રણ યોગ આ શાસ્ત્રાદી વિચારમાં કેવા પ્રકારે વર્તા છો ભાઈ? અને એમાંય જે મનનો યોગ છે એટલે મતિયોગ છે, એ મતિયોગમાં વિષય કશાય નહીં, કોઈ લાલસા વાંછા છે? શાસ્ત્ર શ્રવણ વખતે આવી કોઈ ભાવ હોય તો પરિણામની વિષમતા. આ સત્સંગ, આ ભક્તિ, આ કથા, આ સ્વાધ્યાય, આ જ્ઞાનીઓનો સત્સમાગમ જો મતિ વિષય કશાયના યોગથી મલિન હોય તો પરિણામ વિષમ જ થશે, કોઈ પરિણામ સદપરિણામ આવશે નહીં. અંબાલાલ ભાઈને શું એને આ પત્ર વાંચીને નહીં થયું? એને કહ્યું કે તમે કયા યોગથી વર્તવું થાય છે. અગાઉ એક પત્ર લખ્યો તો ખંભાતના મુમુક્ષુઓને, અને પછી જવાબમાં કૃપાળુદેવે લખ્યું કે વૃત્તિઓ નિરંતર લખતા રહેશો, પત્રાંક 135. શું બોલે એને પે શું માંગ્યું? તમારી તબિયત કેમ છે જણાવજો. આપણે શું લખી? બધા કુશળ હશે જણાવશો, ફલાણાની યાદી, ફલાણાની યાદી, આને વંદન, આને આમ કરજો, આની તબિયત સાચવજો અને અમને જણાવજો. કૃપાળુદેવે લખ્યું કે વૃત્તિઓ લખશો. બોલો હવે શું કરવું? આ જવાબ શું દેવો? વૃત્તિઓ લખશો કોઈ આપણને કહીએ ત્યારે આપણને એમ થાય કે ભૂલ થઈ ગઈ છે. વૃત્તિ વૃત્તિ શું છે? વૃત્તિઓ લખશો એટલે શું? આપણી વૃત્તિ લખવાનું કોઈ જ્ઞાની આપણને ફરમાવે તો શું લખવું? અરે સમયે સમયે નિમિત્તાધીન એવી વૃત્તિઓ જે ઉદયમાં આવે છે એ લખો તમે શું થાય છે. અને મુમુક્ષુએ લખી એની વૃત્તિ કે અનંતકાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને કેમ પામે. આ વૃત્તિ એમને થાય છે કે અનંતકાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને કેમ પામે. લઘુરાજ સ્વામી લખે છે અમને વૃત્તિ ઉત્પન્ન થાય છે આ મંદવાળાને કારણે કે આ દેહ છૂટી જશે એનો ભય નથી, પણ સંકેત વિના જો આ દેહ છૂટશે તો ફરી હું અનંતના રખડામણમાં જઈશું, અમે રખડતા રજળી જઈશું. પ્રભુ અનંતકાળ રજળા છે અને ફરી જો આવો યોગ મળ્યો છે. સૌભાગ લખે છે કે અનંત કાળે પ્રભુ આવો યોગ બનવો કઠણ છે, નહીં બને. એ સમયે જો પ્રમાદમાં જઈશું તો પછી આ ચૂકી જઈશું, અવસર ચૂકી જઈશું. આ વૃત્તિઓ ઉઠે છે, અમને તો આવી વૃત્તિ થાય છે કે આ બધું તો ઠીક છે, જગતના યોગ સંયોગ એ તો કર્મના પ્રારબ્ધને આધીન મળ્યા છે, એમાં કઈ ફેરફાર પણ થવાનો નથી. ફેરફાર કરવાની વાત છે એ તો જીવની ભ્રમણા છે, કઈ ફેરફાર થવાનો નથી. પણ જેમાં ફેરફાર થઈ શકે છે, વૃત્તિઓનો ઉપશમન થઈ શકે છે, વૃત્તિઓનું નિવર્તન થઈ શકે છે, વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ થઈ શકે છે, અસદવૃત્તિ સદવૃત્તિમાં પરિવર્તિત કરી શકાય છે, અને સદવૃત્તિના આશ્રયે પુરુષાર્થની દિશા બદલી શકાય છે, મુક્તિના માર્ગ ઉપર જીવ ચાલી શકે છે અને અનંત કર્મનો ક્ષય કરી શકે છે, તો જે થઈ શકે એના ઉપર લક્ષ્ય કરવાનું કે જે થઈ ન શકે એના ઉપર કરવું, જે પરિવર્તનીય છે એના ઉપર પુરુષાર્થ કરવો કે જે અપરિવર્તનીય છે એનાથી સદા ખિન્ન રહેવું. શું કરવું? જ્ઞાનીઓ ટકો રહે છે, ડંડો રહે છે કે કેવી રીતે તમે વર્તો છો સત્સંગમાં, સ્વાધ્યાયમાં, ભક્તિમાં, તમારું કેવા યોગથી વર્તવું થાય છે તે લખશો. એના ઉપરથી અમે જાણી લઈશું કે તમારો પુરુષાર્થ સવડો છે, અવડો છે, સત્ય છે, અસત્ય છે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, સાચો પુરુષાર્થ કરો. એક એક પગલું એ સાચી દિશામાં જાય. થોભો, ફરી અનંત સંસારની પરિભ્રમણની દિશામાં હવે ન જવાય. જ્ઞાની ખૂબ આપણને ટંડોળે છે, કેવા યોગથી વર્તવું થાય છે તે લખશો. આ યોગથી વર્તવું થાય છે એ કહીને આ વિષય કષાયનું મતીની જે આપણે વાત કરીએ, પરિણામની વિષમતા, હવે પરિણામની વિષમતા ન હોય ને ક્ષમતા આવે તો શું થાય? કે છે, સત એક પ્રદેશ પણ અસમીપ નથી. ઓહો, સત છે એ એક પ્રદેશ પણ અસમીપ નથી, સત જરા પણ પોતાથી દૂર નથી. તથાપિ તે પ્રાપ્ત થવાને વિશે અનંત અંતરાય લોક પ્રમાણે પ્રત્યેક એવા રહ્યા છે, છતાં એ સતને પ્રાપ્ત કરવા માટે અંતરાય કેટલા? અનંત. અને એક એક અંતરાય લોક પ્રમાણ અંતરાય છે, એક એક અંતરાય લોક પ્રમાણ છે. આખા લોકની અંદર જે પરમાણુઓ છે અને એની અંદર આ ફેરા લોક પ્રમાણ છે. ક્યાં ને ક્યાંય કોઈ કર્મ એવું આખું લોકની અંદરથી એ પૂતગલ પરમાણુનો એ પરમાણુને પકડવું પડે છે. સમુદ્ઘાટમાં અંતરાય આવીને ઉભું રહીએ ત્યારે એને કાઢવા માટે ખેંચી ખેંચીને લાવવા પડે છે. અંતરાય છે અને લોક પ્રમાણ છે. આ બધા જ અંતરાયનો કંઈક પરમાણુઓ અનેક જગ્યાએ આખા લોકમાં વિસ્તરી ગયા છે, ફેલાઈ ગયા છે. લોક પ્રમાણ પ્રત્યેક એવા રહ્યા છે. જીવને કર્તવ્ય એ છે કે અપ્રમત્તપણે તે સતનું શ્રવણ, મનન, નિધિધ્યાસન કરવાનો અખંડ નિશ્ચય રાખવો. સાહેબ શું કરવું અમારે? તો જ્યારે તમે સત્શાસ્ત્રો અને આ સત્કથા, સ્વાધ્યાય, ભક્તિ એમાં આપણો યોગ એવી રીતે પ્રવર્તાવો કે જેથી કરીને જીવનું કર્તવ્ય અપ્રમત્તપણે, અપ્રમત્તપણે એટલે ઉપયોગની પૂર્ણ જાગૃતિ સાથે, બુદ્ધિની સભાનતા સાથે, વિવેકની પૂર્ણ જાગૃતિ સાથે, ઉપયોગ સહિત જે સાંભળીએ, જે વાંચીએ, જે બોલીએ પરમાત્મા પ્રભુ સામે, એમાં આપણા ઉપયોગની આવી શુદ્ધિ, નિર્મળતા, જાગૃતિ, એકાગ્રતા, અર્પણતા પૂરેપૂરા ભાવથી તરબોળ થઈને, તન્મય ભાવે, તદાકાર થઈને, તાદાત્મ્યતાનો અનુભવ કરીને તે સતનું શ્રવણ કરવું. એને જ્યારે સાંભળીએ ત્યારે એનાથી ભિન્નપણાનો ભાવ ન આવવો જોઈએ. એ સતનું શ્રવણ કરવામાં આપણે ઓતપ્રોત થઈએ, દેહભાન પણ વિસરાઈ જાય. એવા યોગથી અયોગી બનીને પણ તું સતનું શ્રવણ કર, કેનાર અયોગી છે. આવી અવસ્થા, એ સતનું શ્રવણ કર અને પછી શબ્દ મૂક્યો છે મનન અને નિધિધ્યાસન. આ વાત એમણે વ્યાખ્યાન સાર બે ની અંદર આ વાત મૂકી છે કે અતિશ્રવણ, મનન વિનાનું શ્રવણ, ચિંતન વિનાનું શ્રવણ એ તો મંદ કરે છે. શ્રવણ પવનની લેરખી જેવું છે. મનથી, મનન કરવાથી વસ્તુની છાપ બેસે છે પદાર્થની, તત્વની, અને નિધિધ્યાસન કરવાથી ગ્રહણ થાય છે. વધુ પડતું શ્રવણ એ મનન શક્તિને મંદ કરે છે. વધુ પડતું શ્રવણ મનન શક્તિને મંદ કરે છે. આખો દી વાંચ 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 વાંચ, આખો દી સાંભળ 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 સાંભળ. જીવ બહિર જ છે, બાહ્ય ઇન્દ્રિયોમાં જ છે. જો એ અંતર્મુખ થઈને એ સતનું શ્રવણ અપ્રમત્તપણે કરે તો થોડું સાંભળેલું પણ એને વિચારવા માટેનું ભાથું ખૂબ થઈ જાય. ખૂબ વિચારો, મનન કરો. મનનમાં જ્ઞાની પુરુષના જે શબ્દો છે તે જ જરાય આઘા પાછા કર્યા વિના એનું વારંવાર રટણ કરવું અને એમાંથી શું ભાવ છે એનો અર્થ તારવો, અર્થ તારવો. એમાંથી એમને કહેવાનો શું છે એ આશય સમજવાનો પ્રયત્ન કરીએ. એમાં કંઈ પાછળ રહસ્ય હોય તો એ જાણવાનો પ્રયત્ન કરીએ. જેટલો આપણો ક્ષયપસમ હોય, જેટલો આપણો વિચાર ત્યાં સુધી જઈ શકતો હોય ત્યાં સુધી જવા દેવો, જેટલી શક્તિ હોય ત્યાં સુધી, કે જ્ઞાનીને આ દ્વારા શું કહેવું છે. અને કહેવાની અંદર લક્ષ એક જ રાખવું કે જ્ઞાનીને આ જીવનું કલ્યાણ સિવાય બીજો કોઈ ઉપયોગ નથી. જ્ઞાનીઓ જ્યારે જ્યારે એના મન વચન કાયાના યોગને પ્રવર્તાવે છે ત્યારે પોતા માટે કદાપી કંઈ કરતા નથી. જ્ઞાનીનો પ્રત્યેક વ્યવહાર જગતની કરુણા ઉપર જ આધારિત છે, અધિષ્ઠિત છે. વિતરાગ શાસનની આ અદ્ભુત સનાતન સંપ્રદાયની પરંપરા છે કે જગતના સર્વ જીવો પોતાની આત્મ અવસ્થાને પ્રાપ્ત થાય, પોતાની આત્મ સમાધિના સુખથી એ મગ્ન થાય, એને કોઈ આધી ન હો, એને કોઈ વ્યાધિ ન હો, અને જગતના જીવોને પોતાની આત્મ અવસ્થામાં ચિરંતન. આવી જ જ્ઞાનીઓની કરુણા છે. એ જ્ઞાનીઓની કરુણાના આધાર ઉપર એના શબ્દોનું ચિંતન કરવું, મનન કરવું અને ભાવન કરવું કે એ કયો ભાવ કે છે. પછી નિધિ ધ્યાસન કરવું, જો તત્વ એમાંથી મળી જાય તો એનું અખંડ ચિંતવન કરવું. નિધિ ધ્યાસન એટલે અખંડ ચિંતવન, વારંવાર એ વસ્તુનું ચિંતવન કરવું. એ ચિંતવન કરવાથી એ ભાવ જીવની અંદર જાગે છે અને જેટલી કંઈ અશુભ વૃત્તિઓ હોય છે એ અશુભ વૃત્તિઓ શુભ વૃત્તિમાં ફેરવાય છે, અસદ વૃત્તિઓ સદવૃત્તિઓમાં આવે છે. આ સદવૃત્તિઓ સદ અનુષ્ઠાન કરાવીને આપણને પરમાર્થના માર્ગે લઈ જાય છે. પુરુષાર્થની પ્રક્રિયા અંદરથી થાય છે. ધીસ ઇઝ ધ ગ્રેટ રિવોલ્યુશન, પણ અંદરથી, બહારનું નહીં. જગતમાં ઘણી ક્રાંતિઓ થઈ છે, વિપ્લવો થયા છે, અને આઝાદીના રંગ મેદાન ખેલાણા છે, જંગ ખેલાણા છે. કરોડો લોકો એની અંદર હોમાઈ ગયા છે, એની શહીદી, એની કુરબાની, ધર્મના નામે, રાજકીય સ્વાતંત્ર્યના નામે, સામાજિક ન્યાયના નામે ઘણું થયું છે. પણ એક અદ્ભુત ક્રાંતિ આધ્યાત્મ ક્ષેત્રની અંદર થઈ છે અને અનાદિ અનંતની અંદર ચાલ્યા આવતા પોતાના અંતર શત્રુઓ સાથે સાધક આત્માઓએ કરી છે. અને એક ક્રાંતિના પરિણામની અંદર અનાદિના અનંતકાળના બંધનોને, ભ્રમણાઓને એને તોડી નાખી છે અને જીવ મુક્ત થયા છે, અરહંત પદ પ્રાપ્ત કર્યું છે. આ અરહંત પદ જેવી ક્રાંતિ જગતની અંદર બીજી એક એક ક્રાંતિ નથી. ઇટ્સ એ ઇન્ટરનલ રિવોલ્યુશન, ઇટ ઇઝ એ સાયલન્ટ રિવોલ્યુશન. જબરજસ્ત ક્રાંતિ છે પણ મૌન ક્રાંતિ છે. અહીંયા શબ્દાતીત ક્રાંતિ છે, શબ્દ અહીંયા શાંત થઈ ગયા છે, પણ ભાવની ક્રાંતિ છે. અને ભાવની ક્રાંતિની અંદર કૃપાળુ દેવ તો કે અસક્તમાં અસક્ત અને અબુજમાં અબુદ્ધ લોકોએ પણ ભગવાનના વચનોનો સહારો લઈને એવી ક્રાંતિ કરી છે કે લોકો તરી ગયા છે. ગમે તેવા બદનામ ચોર એ પણ તરી ગયા છે, લૂંટારા પણ તરી ગયા છે, ખૂનીઓ પણ આ પ્રભુના શરણથી તરી ગયા છે. આવી અદ્ભુત સાયલન્ટ રિવોલ્યુશન, ઇન્ટરનલ રિવોલ્યુશન એન્ડ અનપેરેલ રિવોલ્યુશન, આવી ક્રાંતિ અપ્રમતપણે એ ભાવના ભાવવાથી, એ સત્યનું શ્રવણ કરવાથી, એ સત્યનું મનન કરવાથી, એ સત્યનું નિધિ ધ્યાસન કરવાથી થાય છે. કૃપાળુ દેવે 12 ભાવના સંબંધી લખ્યું કે અનંત તીર્થંકરો આ 12 ભાવના ભાવીને સિદ્ધપદને પામ્યા. શબ્દ તીર્થંકર શબ્દ વાપર્યો છે. તીર્થંકરો પણ આ ભાવના ભાવીને સિદ્ધપદને પામ્યા. આ ભાવના 12 ભાવનાઓનું સામર્થ્ય તો આપણી પાસે તો આ ભાવનાઓના કેટલાય પુસ્તકો છે, આપણે કેટલી વાર વાંચી છું, પણ પરિણામ થયું નથી. અપ્રમતપણે આપણે ભાવનાઓ ભાવી નથી, વાંચી છે, સાંભળી છે, બોલી છે, કોઈને કહી છે, પણ સ્વયં ભાવી નથી. ભાવના એ ભાવવાનો વિષય છે, ભાવના એ ભાવવાનો વિષય છે. એનાથી આ અંદરની ક્રાંતિનું સર્જન થાય છે. આ અંદર જબરજસ્ત ફેરફારો થાય છે. કેવા ફેરફારો? બાહ્ય જગતના ફેરફારો તો કંઈ એની આગળ વિસાતમાં નથી, અરે અંદરની કર્મ પ્રકૃતિના જે ફેરફારો થાય, આ આત્મા સાથે લાગેલા અનંત કાળના કર્મો કેટલા હશે વિચાર કર્યો? 70 કોડાકોડી સાગરો પરનું એક મોહનીય કર્મ બાંધે ને એવા અનંત કર્મ, સાતે કર્મો, આ જીવ સમયે સમયે અનંત કર્મનો વ્યવસાય અને અનંત કાળથી ચાલ્યો આવ્યો છે, અને આ કર્મ પાછો ક્યાંય મૂકીને આવ્યો છે કે પોતાની સાથે લઈને આવ્યો છે? તો આટલા કર્મો કોની સાથે છે, ક્યાં છે? જે શરીરની અંદર આત્મા છે એ શરીરમાં, એની સાથે એનું કારમણ શરીર પણ ભેગું છે. અને કારમણ શરીરમાં કેટલા કર્મો છે, કર્મો કાળ અનંતના આત્મસિદ્ધિનો શિષ્ય કે જે પ્રભુ, ખ્યાલ તો છે ને તમને કે મેં કઈ ધર્મ વ્યાપાર નથી કર્યો આટલા વખત સુધી, ફરી ફરીને આટલા ભાવ કરીને, આટલી રખડપટ્ટી કરીને, આટલી રજડપાટ કરીને મેં ધર્મ વ્યાપાર નથી કર્યો, કર્મ વ્યાપાર કર્યો છે. મારી સંપત્તિનો કદાચ તમને ખ્યાલ નહીં હોય, હે પ્રભુ, કર્મો કાળ અનંતના સાથી છેદ્યા જાય. તમે મોક્ષ મોક્ષ મોક્ષની વાત કરો છો, પણ આ મોક્ષ ક્યાંથી થાય? આ થોડા કર્મો હોય તો હમણાં હું ખપાવી દઉં. સમય સમયે જીવ અનંત કાળનો ગ્રાહક છે, વ્યવસાય છે, અને બધા જ કર્મોનો અત્યારે મારી સાથેનો સ્વામી છું, મારી પાસે જ છે. ક્યાંય સેફ ડિપોઝિટ વોલ્ટમાં જમા કરાવીને આવ્યો? એનો કોઈ ડિમેટ એકાઉન્ટ થતો નથી, એ તો પોતાની સાથે જ છે. કારમણ શરીર, દેહ છૂટે છે, ઔદ્યોગિક ભૌતિક ઔદયિક, પણ ત્યારે કારમણ શરીર તો ભેગું જાય છે. જ્યાં સુધી એ કર્મથી રહિત થતો નથી ત્યાં સુધી એ શરીર પણ છૂટતું નથી. આવા અનંત કર્મોની અંદરની પ્રક્રિયા ચાલે, અને ભેતારમ કર્મ ભૂભૃતામ, જે હેમચંદ્રાચાર્યની જેમ સિંહ ગર્જના થાય, ઓહો, વિશ્વ તત્વને જાણનારા એવા મોક્ષ માર્ગસ્ય નેતારમ, હે મોક્ષ માર્ગના નેતા, એવા પરમ 63 સલાકા પુરુષનું ચરિત્ર લખે છે હેમચંદ્રાચાર્ય. ત્યારે પહેલો શ્લોક લખે છે કે મોક્ષ માર્ગસ્ય નેતારમ, મોક્ષ માર્ગના નેતા તમે કેવા, ભેતારમ કર્મ ભૂતામ, કર્મોના ચકના ચૂર કરી નાખ્યા. કેટલા કર્મો? તો કે અનંત કર્મ. કેટલા સમયના? તો કે અનંત કાળના. જ્ઞાતારમ વિશ્વ તત્વાનમ વંદે તદગુણ લબ્ધે, હે પરમાત્મા તને નમસ્કાર કરું છું, તારો આ ગુણ મારે જોઈએ છે. આ ક્રાંતિ સર્જાવી, અદભુત ક્રાંતિ, અધ્યાત્મની ક્રાંતિ. એ ક્રાંતિ આ અંદરની ક્રાંતિ છે, મૌન ક્રાંતિ છે, આંતરિક ક્રાંતિ છે. એ કે છે તે સત્યનું શ્રવણ, મનન અને નિધિ ધ્યાસન. આપણે પણ ક્યાંય એકાંગી ન બનીએ, જેટલું વાંચીએ અથવા સાંભળીએ એનું મનન કરો, વારંવાર મનન કરો. મનન કરીને એનો અર્થ પકડવા પ્રયત્ન કરીએ, આશય પકડવા પ્રયત્ન કરીએ, ઉદ્દેશ પકડવા પ્રયત્ન કરીએ, જ્ઞાનીની અપેક્ષા જાણવા પ્રયત્ન કરીએ. કોઈ પણ જ્ઞાનીએ કંઈ કહ્યું છે તો કઈ અપેક્ષાએ વાત મૂકી છે, અને અપેક્ષાનું સૂત્ર ન મળતું હોય તો એક જ, કે એણે મારા કલ્યાણ માટે જ વાત કરી છે, એણે મારી મુક્તિ માટે જ વાત કરી છે, એટલે હવે મને એનો કસોટી મળી જશે કે એને કેમ વિચારવું. તો મારા દોષો દૂર થાય, મારા કર્મો તૂટે, એવી જ કરુણા એના બોધમાં છે. બસ તો મારે એ બોધની વિચારણા એ જ દ્રષ્ટિએ કરવી, એને કાંઈ જોઈ છે એવું કાંઈ નથી. એકવાર પરમાત્માની દ્રષ્ટિ જો આપણને પકડાઈ જાય, કેવળ કરુણા મૂર્તિ છો, દિનબંધુ દિનનાથ, પ્રભુ તારી ઓળખાણ એક જ છે કે તું કરુણાનો અવતાર છો, અને એ કરુણા એની જગતમાં વહે છે, મારા માટે વહે છે. એકવાર આ દ્રષ્ટિ બંધાઈ જાય તો પ્રભુની ભક્તિ આપણી અદ્ભુત થાય, અંતરમાં પ્રકાશ આલોકિત થાય. પછી પ્રભુના તત્વ વિચાર કરવાથી પોતાનો સ્વરૂપ પ્રગટે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, મનન નિધિ ધ્યાસન, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તત્વ તમારું, વિચારણા મારી, અને પરિણામ પણ મારા સ્વરૂપનો પ્રકાશ થાય છે, હું ઓળખું છું. આવી અદ્ભુત વાત, સત્યનું શ્રવણ, મનન, નિધિ ધ્યાસન કરવાનો અખંડ નિશ્ચય રાખવો, આવો નિશ્ચય સત્સંગ માટેનો અખંડ રાખવો.